વચનામૃત ગઢડા પ્રથમનું 78મું. શુભ અશુભ દેશ કાળાદિકથી પુરુષની બુદ્ધિ સારી નરસી થવાનું કારણ. અચળ નિશ્ચયનું રૂપ. ભગવાન ને સંતમાં દોષ બુદ્ધિ ન થવાનો ઉપાય. ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ જણાવવાનો ઉપાય. સત્સંગમાં પાયો અચળ થવાનો ઉપાય. કામાદિક શત્રુ નાશ થવાનો માર્ગ. ભગવાન તથા સંતને ભરોસો આવવાનો હેતુ. સમગ્ર સંત મંડળને હેત થવાનો ઉપાય. અક્ષરાતીત ભગવાન પ્રત્યક્ષ દેખાવાનું કારણ. ભગવાન રાજી થયાનું કારણ. અખંડ આનંદ ને આશ્ચર્ય સરખું રહેવાનો ઉપાય. સંતના 32 લક્ષણ આવવાનો ઉપાય. નિર્વિકલ્પ સમાધિવાળાની શ્રેષ્ઠતા. ભગવાનને ને સંતને પ્રસન્ન કરવાની રીત. ભગવાનની મર્યાદા છેટે જાય તો પણ રહે તેનો ઉપાય. ભગવાનને મનુષ્ય ચરિત્ર કરવાનો હેતુ. સંતનો મહિમા જાણવાનો હેતુ. જીવનું અન્વય વ્યતિરેકપણું. સંતમાં હેત ઓછું થઈ જવાનું કારણ. મોક્ષનો હેતુ. વિષમ દેશકાળમાંથી ઉગરવાની રીત. અસદવાસના ટાળવાની રીત. ભગવાન ને ભગવાનની કથાને વિશે હેત ન થવાનું કારણ. અચળ ભક્તિ રહેવાનો ઉપાય. કામ ક્રોધ લોભ જીતેલા હોય તેવા દ્રઢ હરિભક્ત ઉપર પ્રસન્નતા. સંવત 1877ના અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતા શાસ્ત્ર ઉપદેશ એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે ને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વકર્મનું કંઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે ને ભૂંડા કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં કર્મનું પ્રધાન પણ જણાય છે ને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે કર્મને પ્રધાન કહો છો તે કિયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર ને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ ને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે, માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો કર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલ્લા થયા નથી. ને જો કર્મને વશ દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. ને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળા હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો કર્મના ફેરવ્યા ફરે નહીં, તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશ કાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક આઠ તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાના દેહમાં પણ હોય તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીળ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય, અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિકતી એમ છે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાવનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય. અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય. પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. પછી મધ્યાહ્ન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું, જે તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે, અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન ને ભગવાનના સંત તેને વિશે દોષબુદ્ધિ ન આવે તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષબુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બે મળીને પૂછ્યું, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બળિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે, અથવા ભય, કામ ને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે. તો ભગવાન દેખાય એમાં શું કેવું? એ તો દેખાય જ. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કે પ્રકારે કરીને નાશ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તો પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જાતા જરૂર વિમુખ થાય. પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન ને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે, અને તેની કોરનો એમ ભરુસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે પાછો નહીં પડે, એવો જે ભરુસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં, જે આને કહેશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને પાસે પોતે પ્રથમ રહેતા હોઈએ અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં, ત્યારે સર્વે સંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી. જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે, અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય છે આ કૃતજ્ઞ પુરુષ છે, તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વેને પ્રત્યક્ષ દેખાય છે તેનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તેજ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્ય લોકના મનુષ્ય તે સર્વે મુને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે આ ભગવાન તે કૃપાએ કરીને મર્ત્ય લોકના સર્વ મનુષ્ય દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય, અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારું અતિબળું ભાગ્ય છે, એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના 32 લક્ષણ કયા છે, તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 32 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 32 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશ માત્ર સંશય નહીં. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન ને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે, પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. ને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે, અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે, અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે। માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતા હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે। માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે, ને પોતાના અંતર શત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે। પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો। તે મહાત્મ્ય એમ સમજવું જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે, અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે, અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે। જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે। એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે, અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સોતી સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે। અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ આ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મુને દર્શન આપે છે। એવી રીતે મહાત્મ્ય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે। પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વ ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી, અને તેને ટાળ્યાના મુનસુબા કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે જે મનુષ્યની પેઠે સર્વ વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં, એવી રીતે સર્વ શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે। તેથી જ્યારે ભગવાન કાંઈ નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં। પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મચ્છ કચ્છ વરાહ વામન परशुराम અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે, જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય। પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરકપણે કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે, અને જ્યારે ત્રણ દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે। પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય, અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય, ને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે, પછી એની અસદ્ વાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે। તે જો વિચારીને અસદ્ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જાતા વિમુખ થઈ જાય છે। પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને મોક્ષનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે। પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગ્ર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું। પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદવાસના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદવાસના ટળતી નથી। પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે ને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજ્યામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, ને એક ભગવાન ને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે। પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ ને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વારાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે। એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેને પૂછતા હોવા જે કામ ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો। પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તેવી રીતે બોલ્યા, તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા ને એમ બોલ્યા છે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં, એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભળામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 78મું.
ગઢડા પ્રથમના 78મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 26 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે કર્મનું બળ રાખવું નહીં ને રૂડા દેશાદિક સેવવા. બીજી બાબતમાં અમારા પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેનો પરિપક્વ નિશ્ચય છે. ત્રીજી બાબતમાં એવા નિશ્ચયવાળાને અમારે વિશે ને અમારા મુક્તને વિશે દોષ બુદ્ધિ ન આવે. ચોથી બાબતમાં પૂર્વનો બળિષ્ઠ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં દેખાય છે. પાંચમી બાબતમાં સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. છઠ્ઠી બાબતમાં એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. સાતમી બાબતમાં જેને સત્સંગીને વિશે ને કુસંગીને વિશે સમભાવ હોય તે વિમુખ છે. આઠમી બાબતમાં જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરોસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. નવમી બાબતમાં ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યા છે. દસમી બાબતમાં પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. અગિયારમી બાબતમાં અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. બારમી બાબતમાં અમારા મુક્તને વિશે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને સમાગમ કરે તો એમાં સંતના લક્ષણ આવે છે. તેરમી બાબતમાં નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા કીર્તન કરવા. ચૌદમી બાબતમાં પંચવર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. પંદરમી બાબતમાં કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થ્ય વધવાનો ઉપાય બતાવ્યો છે. સોળમી બાબતમાં અમને અક્ષરધામથી પર સર્વના કરતા નિયંતા ને મૂળ અક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. સત્તરમી બાબતમાં અમારા પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહીં. અઢારમી બાબતમાં અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે. એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશય જણાય છે. ઓગણીસમી બાબતમાં જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. વીસમી બાબતમાં અસદવાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. એકવીસમી બાબતમાં મોક્ષનો ઉપાય બતાવ્યો છે. બાવીસમી બાબતમાં મારકૂટ થતી હોય નિરાકારવાદી ને કર્મવાદી શક્તિપંથી કુડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. ત્રેવીસમી બાબતમાં અમારું મહાત્મ્ય યથાર્થ જાણે નહીં તેને અસદવાસના રહે છે. ચોવીસમી બાબતમાં યથાર્થ મહાત્મ્ય જાણે તો અમારે વિશે ને મુક્તને વિશે ને અમારા કથા કીર્તનને વિશે અચળ હેત થાય છે. પચીસમી બાબતમાં અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધા ભક્તિ અચળ રહે છે. છવ્વીસમી બાબતમાં કામ ક્રોધ લોભ એ ત્રણ નરકના દ્વાર છે. સત્યાવીસમી બાબતમાં આત્માનંદ સ્વામી આદિક ચાર સદગુરુઓ મોટેરા છે એમ કહ્યું છે. પ્રશ્ન એક. ચોથા પ્રશ્નમાં ભય કામ ને સ્નેહ એ ત્રણ વાના માયિક પદાર્થમાં હોય તો તે અખંડ દેખાય તો ભગવાન દેખાય એમાં શું કહેવું એમ કહ્યું. અને સારંગપુરના ત્રીજા વચનામૃતમાં માયિક પદાર્થ વિસરી જાય છે તો ભગવાન ક્યાંથી સાંભળે એમ કહ્યું છે તે કેમ સમજવું. ઉત્તર એક. શ્રીજી મહારાજ તો મોટા મોટા અક્ષરાદિક સર્વેને અગમ્ય છે ને મોટા મોટા યોગીઓને પણ ધ્યાન કરતા કોટી કલ્પ વીતી જાય તો પણ દેખાતા નથી એવા અતિશય અગમ્ય છે. એવા શ્રીહરિ તે આજ દયા કરીને જીવોને માયાના બંધનમાંથી છોડાવીને પોતાના તેજ રૂપ દિવ્ય અક્ષરધામમાં લઈ જઈને પોતાનું અલૌકિક સુખ આપવા પધાર્યા છે. માટે દયા કરીને પોતાના ભક્તોને કહ્યું છે જે માયિક પદાર્થમાં જેને ભય કામ ને સ્નેહ હોય તેને માયિક પદાર્થ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે. તેમ તમે જન્મ મરણ થકી ભય પામીને અમારા સુખની ઈચ્છા રાખીને બીજું સર્વે વિસારીને અતિ સ્નેહે કરીને અમારી મૂર્તિનો આલોચ રાખો તો તમોને અખંડ દેખાશું એમ વરદાન આપ્યું છે. માટે બીજું સર્વે વિસારીને શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. પ્રશ્ન બે. અગિયારમાં પ્રશ્નમાં આ ભગવાન ને આ સંત વૈકુંઠ ગોલોક બ્રહ્મપુર ધામના નિવાસી છે એમ કહ્યું. અને પ્રથમના 37મા વચનામૃતમાં તથા લોયાના 13મા 14મા અને 18મા વચનામૃતમાં તથા પંચાળાના પહેલા અને 7મા વચનામૃતમાં તથા અમદાવાદના 6ઠા વચનામૃતમાં તથા છેલ્લાના 37મા તથા 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજ ને મુક્ત તે અક્ષરધામના નિવાસી છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું? ઉત્તર બે, આમાં પોતાને તથા પોતાના મુક્તોને બ્રહ્મપુર એટલે અક્ષરધામના નિવાસી કહ્યા છે, અને વૈકુંઠ તથા ગોલોકાદિકમાંથી પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવેલા હતા તેમને વૈકુંઠ ગોલોકના નિવાસી કહ્યા છે, પણ પોતાને તથા પોતાના મુક્તોને વૈકુંઠ ગોલોકના નિવાસી કહ્યા નથી। માટે જે ભક્ત એમ સમજે જે વૈકુંઠ ગોલોકના નિવાસી પણ પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવ્યા છે એવા મોટા શ્રીજી મહારાજ તેમના આ સંત છે, એવો મહિમા શ્રીજી મહારાજનો ને તેમના સંતનો સમજે તો તેને આઠે પહારે આનંદ વર્તે છે એમ સમજવું। પ્રશ્ન ત્રણ, ચૌદમામાં પંચ વર્તમાન કહ્યા, તે ત્યાગી તથા ગૃહસ્થ કેવી રીતે પાળે ત્યારે યથાર્થ વર્ત્યા કહેવાય? ઉત્તર ત્રણ, ત્યાગીના નિષ્કામ વર્તમાનનું લક્ષણ પ્રથમના 73મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે। લક્ષણ પહેલું, સ્થૂળ દેહે કરીને શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તેમાં કહેલા નિયમ પાળે તથા તેમાં દેશકાળે ફેર પડવા દે નહીં તથા સ્વપ્નમાં વીર્યપાત થાય કે મનમાં સંકલ્પ થાય તેનું પ્રાયશ્ચિત કરી નાખે તે કનિષ્ઠ બ્રહ્મચર્ય કહેવાય, અને મનમાં સંકલ્પ થવા દે નહીં તે મધ્યમ બ્રહ્મચર્ય કહેવાય, અને ઉર્ધ્વ રેતા રહે તે ઉત્તમ બ્રહ્મચર્ય કહેવાય, ને તે યથાર્થ નિષ્કામી કહેવાય। તેના ઉપાય લોયાના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 33મા વચનામૃતમાં કહ્યા છે। આ ત્રણ પ્રકારના બ્રહ્મચર્યમાં કનિષ્ઠ બ્રહ્મચર્ય પાળે તેના ઉપર પણ શ્રીજી મહારાજ ને સંત પ્રસન્ન થાય, અને જેમ જેમ વિશેષ નિષ્કામી થાય તેમ તેમ વિશેષ પ્રસન્નતા થાય છે। લક્ષણ બીજું, અને ત્યાગીના નિર્લોભી વર્તમાનનું લક્ષણ કહીએ છીએ જે ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વસ્ત્ર રાખે પણ વધારે ન રાખે, અને દ્રવ્ય રાખે રખાવે નહીં, તે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો કનિષ્ઠ નિર્લોભી કહેવાય, અને 11થી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ જ ન થાય તે ત્યાગી વર્ગ મધ્યમ નિર્લોભી કહેવાય, અને 11થી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ ન થાય અને મંદવાડમાં જોઈતી વસ્તુ ન મળે તો પણ કોઈ પ્રકારે મૂંઝવણ થાય નહીં તે ત્યાગી વર્ગ ઉત્તમ નિર્લોભી કહેવાય। લક્ષણ ત્રીજું, અને નિહિસ્વાદી વર્તમાનનું લક્ષણ એ છે જે ત્યાગી વર્ગ શ્રીજી મહારાજની ઈચ્છાથી જે મળે તેમાં જળ નાખી મેળવીને શ્રીજી મહારાજને સંભાળીને જમે, પણ કોઈ વસ્તુ કોઈની પાસેથી માગે નહીં તે કનિષ્ઠ નિસ્વાદી કહેવાય, અને સહેજે મળ્યું હોય તેને પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો જમે તે મધ્યમ નિસ્વાદી કહેવાય, અને સારી વસ્તુનો ત્યાગ રાખે તેનો પાછો સંકલ્પ જ ન થાય તે ઉત્તમ નિસ્વાદી કહેવાય। લક્ષણ ચોથું, અને નિર્માની વર્તમાનનું લક્ષણ એ છે જે કોઈ અપમાન કે તાડન કરે તેને સહન કરે, ને તેના ઉપર ધોખો ન કરે, ને તેનું ભૂંડું થવાનો संकल्प न करे ए कनिष्ठ निर्माणी कहवाय। अने मान अपमान करनार बे सम थई जाय ते मध्यम निर्माणी कहवाय। अने नाना बाळकनी पेठे मान अपमाननी मानिनता रहे नहीं ते उत्तम निर्माणी कहवाय। लक्षण पांचमु अने निःस्नेही वर्तमाननु लक्षण ए छे जे त्रण देहथी पर एवो जे पोतानो आत्मा तेने ब्रह्म जे श्रीजी महाराजनो प्रकाश ते रूप मानीने श्रीजी महाराजनी अखंड स्मृति राखे तेमा बीजो संकल्प थाय तो तेनो नाश करी नाखे पण ते संकल्प ने पूरो थवा दे नहीं ते कनिष्ठ निःस्नेही कहवाय। अने कोईक समय घाट थई आवे तो जेम पंचामृत भोजन जमतो होय तेमा कोई धूल नाखे ने वसमू लागे तेवू वसमू लागे ते मध्यम निःस्नेही कहवाय। अने मूर्ति विना बीजो संकल्प थाय ज नहीं ते उत्तम निःस्नेही कहवाय। आ साधु ब्रह्मचारी पार्षदोना उत्तम मध्यम ने कनिष्ठ वर्तमान कह्या। तेमा कनिष्ठ वर्तमान दृढ़ राखे तेना ऊपर पण श्रीजी महाराज ने संत राजी थाय छे तो मध्यम ने उत्तम वाला ऊपर तो राजी थाय एमा शू कहेवू। माटे ते दृढ़ करवा हवे गृहस्थना पंच वर्तमानना लक्षण कहिए छिए जे लक्षण पहलू गृहस्थ ने त्रण प्रकारनी सूरा अग्यार प्रकारनु मद्य गाळ्या विनानु दूध भांग्य अफीण तमाकू गांजो माजव चा डाक्टरी औषध तथा जेमा दारू आदिकनो संसर्ग होय एवं अजाण्या वैद्यनु औषध ते सर्वे दारू कहवाय। अने प्रथमना 55 वचनामृतमा इंद्रियोने पातर्यू कही छे अने विषयने मदिरा कहेल छे। माटे भांड भवाया सर्कस नाटक ताइफा जगतना मेला जुगटू चौपाट गंजीफो ए सर्व दारू तुल्य छे। माटे आटलानो त्याग करे तो दारूनो त्याग कर्यो कहवाय। लक्षण बीजू अने प्रत्यक्ष मांस शोध्या विनानु अन्न गाळ्या विनानु जळ घी तेल लसण डुंगळी हिंग उमराना फळ कठोळनु ऊंधियू डाक्टरी कोरी फाकी तथा मांसना संसर्गवाळी वस्तुओ आटलीनो त्याग करे तो मांसनो त्याग कर्यो कहवाय। लक्षण त्रीजू अने कोईनी धनियाती वस्तु तथा मार्गमा ने अरण्यमा पड़ेली वस्तु न लेवी तथा कोईने दुखावीने पराणे तेनी काई वस्तु न लेवी तथा कोईनी थापण न ओळववी तथा देवनी दशौंद विशौंद देवने आपवी तो चोरी करी न कहवाय। लक्षण चौथू हवे अवेली एटले ब्रह्मचर्य कहिए छिए जे परस्त्री मात्रनो संग न करवो ने मनमा तेने भोगववानो संकल्प न करवो अने एकांतमा तेनी साथे भाषण न करवो अने मार्गमा तेनी साथे एकला चालवू नहीं अने कुदृष्टिए तेने जोवी नहीं एवी रीते परस्त्रीनो त्याग राखवो अने पोतानी स्त्रीनो पण आसक्तिए रहित ऋतु समय संग करवो તેમાં પણ એકાદશીઓ તથા તેના આગલ્યા પાછલ્યા દિવસો તથા ભગવાનની જન્મતિથિઓ તથા તેના આગલ્યા પાછલ્યા દિવસો અમાસ શ્રાવણ માસ શ્રાદ્ધ તીર્થ વ્રત યજ્ઞાદિકના દિવસોમાં પોતાની સ્ત્રીનો ત્યાગ રાખવો અને સમીપ સંબંધ વિનાની વિધવાનો સ્પર્શ ન કરવો આ ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેવાય. લક્ષણ પાંચમું, અને ન ખપતું હોય તેનું ખાવું નહીં અને જેને ન ખપે તેને ખવરાવવું નહીં. તે પંચવર્તમાન ગૃહસ્થના છે. આ કહ્યા જે દારૂ માંસાદિક ગૃહસ્થના વર્તમાન, તે ત્યાગીને તો પૂર્વ ભાગમાં ત્યાગી થયા મોરના જ છે. તેણે સહિત નિર્લોભાદિક પાંચ વર્તમાન જાણવા. આ કહ્યા તે વર્તમાન સર્વને પાળવા અને સધવા વિધવાઓએ પણ પુરુષ વર્જનાદિક ધર્મો તે પોતપોતાના આશ્રમ પ્રમાણે જાણવા. પ્રશ્ન ચાર. સોળમા પ્રશ્નમાં ભગવાન વ્યતિરેક થકા અન્વય રહ્યા છે અને અન્વય થકા વ્યતિરેક છે અને આ પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે એમ કહ્યું. તે પ્રમાણે તો શ્રીજી મહારાજ મૂર્તિમાન સર્વમાં રહ્યા છે એમ આવ્યું. અને પ્રથમના તેરમા વચનામૃતના ત્રીજા પ્રશ્નોત્તરમાં અંતર્યામી રૂપે તેજ દ્વારે રહ્યા છે એમ કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવે છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર ચાર. શ્રીજી મહારાજ સર્વમાં તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે, પણ જે સિદ્ધ દશાવાળા છે તે અણુ અણુ પ્રત્યે મૂર્તિને જ દેખે છે, માટે તેમને તો વ્યતિરેક જ છે તેવી સમજણ એકાંતિક ભક્ત રાખે તો મર્યાદા રહે એમ કહ્યું છે. આનો વિસ્તાર પ્રથમના 45મા વચનામૃતના બીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન પાંચ. 18મા પ્રશ્નમાં શ્રીજી મહારાજે કહ્યું છે, રામકૃષ્ણાદિક અવતારોએ કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એવા જે અમે, તે અમારા આ સંત છે એમ સમજે તો અમારા સંતનો મહિમા અતિશય સમજાય. તે એમ સમજવાથી સંતનો મહિમા શો આવ્યો? ઉત્તર પાંચ. જેમ રાજાના અમલદારોથી રાણી મોટી કહેવાય, તેમ અવતારોથી મુક્તને મોટા કહ્યા છે. તે મધ્યના 22મા વચનામૃતમાં મુક્તને રાણીને ઠેકાણે એટલે પોતાની તુલ્ય ગણ્યા છે અને મચ્છ કચ્છાદિકથી લઈને મૂળ અક્ષર પર્યંત સર્વ અવતાર જાણવા. ઇતિ ગઢડા પ્રથમના 78મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામી નારાયણ મુખકમળ નિહિસૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયામ ગઢડા પ્રથમ પ્રકરણમ સમાપ્તમ.